તારીખ 5/7/1991 શ્રી ચિત્તવિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 21.
અને એ ઉપાય છે, એ સાધક દશા છે. સાધકને પર્યાય કયો કે સાધક દશા કયો, અને એ સાધક દશા ચોથા ગુણ સ્થાનથી લઈને 12મા ગુણ સ્થાન સુધી છે. એમાં ચોથા ગુણ સ્થાનને સમ્યક પ્રદશા કહેવામાં આવે છે, અને એ સમ્યક મના 67 ભેદ છે. એમાં પહેલા 4 ભેદને બતાવે છે. એક પરમાર્થ સંસ્તવ, બીજો મુનિત પરમાર્થ, ત્રીજો યતિજન સેવા, અને ચોથો કુદૃષ્ટિ પરિત્યાગ. આ 4 પ્રકારે સંકેતની વિશેષતાઓ છે. આ તો સમ્યક્ત્વ, અને આ સમ્યક્ત્વ પોતે અનંત ગુણ સંપન્ન છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. તો જે સમ્યક્ત્વમાં અનંત ગુણ છે એમાંથી આ 67 બતાવશે. કેમ કે કેટલાક તો વચનો ગોચર છે. પરમાર્થ સંસ્થા આપણે ચાલો ફરીથી લઈએ કે 7 તત્વો છે, તેમનું સ્વરૂપ જ્ઞાતા ચિંતવે છે. એટલે જ્ઞાતા એટલે સમ્યક્ત્વ જેને છે તે. ચેતના લક્ષણ, દર્શન જ્ઞાન રૂપ ઉપયોગ આદિ, અનંત શક્તિ સહિત, અનંત ગુણોથી શોભિત મારું સ્વરૂપ છે. પોતાના પરમાર્થ સ્વરૂપને પણ એ ચિંતવે છે. એ ચેતના જેનું લક્ષણ છે, દર્શન જ્ઞાન જેનો ઉપયોગ છે, અનાદિ અનંત જેનું સામર્થ્ય અથવા શક્તિ છે, અને અનંત ગુણોથી જે શોભાયમાન છે, અનંત દિવ્ય ગુણોથી જે શોભાયમાન છે, એવું મારું સ્વરૂપ છે. અનાદિથી પર સંયોગ સાથે મળ્યો છે. મારો આત્મા અનાદિથી પર સંયોગ સાથે મળ્યો છે. અન્ય સંયોગ પર એટલે અનાદિ અન્ય, તો પણ મારો જ્ઞાન ઉપયોગ મારા સ્વરૂપમાં જ્ઞે આકાર થાય છે. સ્વર્ગને રૂપ થતો ભલે ગમે એટલા સંયોગ આવ્યા, સંજ્ઞાન તો જ્ઞાન જ રહ્યું છે. મારા સ્વરૂપમાં ભલે જ્ઞેયાકાર ઉત્પન્ન થતા હોય તો પણ કોઈ જ્ઞેય રૂપે મારું જ્ઞાન થતું નથી, જ્ઞાન તો જ્ઞાન જ રહે છે. મારી જ્ઞાન શક્તિ અવિકાર રૂપ અખંડિત રહે છે. જ્ઞાનમાં કોઈ જ્ઞેય વિકાર ઉપજાવી શકે નહીં, થઈ શકે નહીં, એટલે તો અખંડપણે અવિકાર રૂપે જ્ઞાન રૂપે જ રહે છે. બસ અહીંથી સ્વરૂપ ઓળખાય છે. જે સ્વરૂપ અવિકારી છે ત્રિકાળ, તો કે જ્ઞાન પણ ત્રિકાળ અવિકારી રહે છે. તારું લક્ષણ એવું જ છે એમ કહે છે. ગમે તે જ્ઞેયો આવે, અરે ગમે તેવા વિભાવના પરિણામ થયા, અને જ્ઞાન એમાં ઘેરાયેલું રહ્યું. જ્ઞાન જ્ઞાન મટીને વિભાવરૂપ થયું નથી કે જ્ઞેયરૂપ, એવું અવિકાર રૂપ અખંડિત ત્રિકાળ રહે છે. નિયમનું અવલંબન કરે છે પણ નિશ્ચય પરજ્ઞેયોને સ્પર્શતું નથી. ભલે જ્ઞેયને અવલંબને ઉપજતું હોય તો પણ એને અડતું નથી. ઉપયોગ પરને દેખતો હોવા છતાં હણ દેખતો છે. ખરેખર તો ઉપયોગ છે એ પરને દેખે છે, તો પણ ખરેખર અણ દેખતો છે. કેમ કે એ ખરેખર પરની સાથે કાંઈ સંબંધ કરતો નથી. પરાચરણ કરવા છતાં અકર્તા છે. પરાચરણ પરને આશ્રિત આચરણ કરવા છતાં પણ એ અકર્તા છે. એનો કાંઈ કરી શકતો નથી, રાગને કરી શકતો નથી, રાગના વિષય રૂપ ઉદગળને પણ કાંઈ કરી શકતો નથી. એવા ઉપયોગના પ્રતિતિ ભાવને શ્રદ્ધે છે. એવો જે ઉપયોગનું સ્વરૂપ છે, અથવા જ્ઞાનનું સ્વરૂપ છે, અથવા જ્ઞાન લક્ષણથી આત્માનું જે સ્વરૂપ છે, એને પ્રતીતિ લાવીને શ્રદ્ધે છે કે આવો જ હું છું. અજીવાદી પદાર્થોને એ જાણીને શ્રદ્ધા કરે છે. અજીવ પદાર્થોને જાણે છે, એમાં કોઈ મારા સુખનું કારણ નથી, માટે ઉપાદેય નથી, એમ પ્રતીતિ કરે છે. વારંવાર ભેદ જ્ઞાન વડે સ્વરૂપ ચિંતવન કરીને સ્વરૂપની શ્રદ્ધા થઈ. વારંવાર ભેદ જ્ઞાન વડે સ્વરૂપ ચિંતવન કરીને સ્વરૂપની શ્રદ્ધાથી આ રીતે સ્વરૂપ ચિંતવન છે એમાં ભેદ જ્ઞાન સાથે લીધું, એ રીતે સ્વરૂપની શ્રદ્ધાથી એનું નામ પરમાર્થ સંસ્થવ કહીએ છીએ. આ પ્રકારના પરિણમનને પરમાર્થ સંસ્થવ કહેવામાં આવે છે. એ આત્માની સમ્યક દશા છે. હા, એટલે શું છે કે ભાવમાં અધ્યાસિત પણ પોતાને શેડભેર થઈ ગયો એમ માને છે. કેમ કે ખાવા બેસે તો એને એમ થાય કે જાણે ગળ્યો રસ મારામાં ઉતરે છે, જીભ મારફત મારા આત્મામાં ગળપણનો રસ અંદર ઉતરે છે. તો કડવું લાગે ત્યારે જાણે કડવો રસ મારામાં ઉતરે છે, ભાવે એમ. ખરેખર જ્ઞાન મળતું નથી, જ્ઞાન જ રહ્યું, જ્ઞાનમાં કોઈ રસ રહેતો નથી. જ્ઞાન કડવું કે ગળું થતું નથી, જ્ઞાન કોરે કોરું નકોરો જ રહીએ છીએ. મુનિત પરમાર્થ જિનાગમ દ્રઢ સૂત્ર દ્વારા અર્થને જાણીને જ્ઞાન જ્યોતિનો અનુભવ થયો તેને મુનિત પરમાર્થ કહીએ છીએ. કેમ કે દ્રઢ સૂત્ર છે જિનાગમ, એ ગણધર દેવના મુનિના લખેલા છે. દ્રઢ સૂત્ર છે એ, કેમ કે ભગવાન તો દિવ્ય ધ્વનિ છે, એમાં કાંઈ શાસ્ત્ર રચના નથી. શાસ્ત્ર રચના ગણધર દેવ કરે છે, એ મુનિ પદે બિરાજમાન છે. માટે જિનાગમ દ્રઢ સૂત્ર તેના દ્વારા અર્થને જાણીને, વાચક દ્વારા વાચ્યને જાણીને જ્ઞાન જ્યોતિનો અનુભવ થયો, એ જે દ્રઢ સ્વરૂપનો વિષય પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, પરમાર્થ તત્વ છે જ્ઞાન જ્યોતિ, તેનો જેને અનુભવ થયો એ પરમાર્થ પ્રાપ્ત થયું. ત્યાં પરમાર્થની પ્રાપ્તિ થઈ, સમ્યક થયું, તેને મુનિત પરમાર્થ કહેવામાં આવે છે. આ નિમિત્ત પ્રધાન વાત છે. મુનિત પરમાર્થ તે નિમિત્ત. પછી યતિજન સેવા ત્રીજો ભેદ, વિતરાગ સસંવેદન દ્વારા શુદ્ધ સ્વરૂપનો રસાસ્વાદ થયો તે વિશે પ્રીતિ ભક્તિ સેવા, તેને યતિજન સેવા કહીએ. ઠીક, આમ તો વિતરાગ સસંવેદનમાં ધારણ કરનારા જે યતિ તેમની સેવા તે યતિજન સેવા. સીધો શબ્દનો અર્થ એમ થાય, પણ વાત આમ લીધી છે કે પોતાના વિતરાગ સંવેદન દ્વારા શુદ્ધ સ્વરૂપનો રસાસ્વાદ થયો, અનુભવ થયો, અને એની ઘણી પ્રીતિ અને ભક્તિ થઈ. બસ મારી અનંત કાળાવલી હવે આ આત્મતત્વના ભોગવતામાં જ, સ્વસંવેદનમાં જ રહો. આ સમયસારમાં છો, આ વાત એવી ભાવના છે. સમયસાર કળશ છે તેને યતિજન સેવા કહીએ છીએ. એને જ યતિજન સેવા, અથવા જે યતિજન છે એમની આજ્ઞા સ્વસંવેદન કરવાની છે. સ્વસંવેદન પ્રગટ કરો એવી એમની આજ્ઞા છે, એવું એમનું ફરમાન છે. એને અનુસરણ કર્યું એટલે એમની સેવા કરી, એમના ચરણ, એમના વચનની, એમના ચરણની સેવા કરી. માટે યતિજન ઘટાવવો, એમ ઘટાડવું. કુદૃષ્ટિ પરિત્યાગ, પરાવલંબી બહિર્મુખ મિથ્યા દ્રષ્ટિજનોના ત્યાગને કુદૃષ્ટિ પરિત્યાગ કહીએ. જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે એનો સંગ ન કરે, જે પરના અવલંબને મિથ્યા દ્રષ્ટિ પણ બહિર્મુખ ભાવે પરણમી રહ્યા છે, એવા જીવોનો સંગ ન કરે, એવા જનોનો સંગ ત્યાગે, એને કુદૃષ્ટિ જનોનો પરિત્યાગ કર્યો. એને કુદૃષ્ટિ પરિત્યાગ કરીએ એ પણ નિમિત્ત પ્રધાન.
આવો તું સંગત, હે આવો તું સંગત, હે
પ્રીતિ ન રાખે, એના એનો સંગ કરવાની એને રુચિ ન હોય, એના સંગ કરવાની એને પ્રીતિ ન હોય, અને એની અપેક્ષા બુદ્ધિ ન હોય કે હું એનો સંગ રાખીશ તો મને કાંઈક અનુકૂળતા મારી રહેશે, એવું ન રાખે. એ બધા પ્રકારના પરિણામને સંગ બુદ્ધિ અથવા સંગ કહેવામાં આવે. એમ તો શું થશે કે જ્ઞાની પુરુષનો સંગ મિથ્યા દ્રષ્ટિએ અજ્ઞાની જ કરે છે, પણ એ અજ્ઞાની સંગ કરે છે જ્ઞાનીનો. એ વખતે બંનેનો એકબીજાને સંગ હોવા છતાં જ્ઞાની અજ્ઞાનીનો સંગ કરે છે એમ ન કહેવાય, કેમ કે બળવાન જ્ઞાની છે માટે. પણ એવી પ્રીતિ રુચિ કે અપેક્ષા રાખતા જ્ઞાની પોતાના પરિણામમાં નુકસાન કરે છે અને અજ્ઞાન પણ પામે, સમ્યકથી ચ્યુત થાય, ત્યારે એને કુસંગ કર્યો, અસંગ અસત્સંગ કર્યો માટે એનું ફળ મળ્યું એમ કહેવામાં આવે. સંગ કરવાનો અર્થ આ છે, પ્રીતિ રુચિ ભક્તિથી સંગ કરે, અપેક્ષા બુદ્ધિથી સંગ કરે તો નુકસાન થાય, એ પ્રકારમાં ન આવે. એટલે તેમ કીધું ને કે જ્ઞાનીનો સંગ કરવો, જ્ઞાનીનો સંગ ન મળે તો કેવા મુમુક્ષુનો સંગ કરવો, કે જે મુમુક્ષુએ પોતાના જીવનની અંદર આત્મકલ્યાણ કરવાનો એકમાત્ર ધ્યેય રાખ્યો હોય અને પોતે પણ એવો ધ્યેય અંગીકાર કર્યો હોય તો એક માર્ગે ચાલવા વાળાનો સંગ કરવો, તો વાંધો નહીં આવે. બાકી જેનો તેનો સંગ કરે કે જેમ દરિદ્રીને કોઈએ ચિંતામણી દેખાડ્યો હોય ત્યારે તે વડે ચિંતામણી પામ્યો, તે વખતે તે દેખાડનાર પ્રત્યે જેમ તે દરિદ્રી પ્રીતિ કરે તેવી પ્રીતિ શ્રી જીનસૂત્ર પ્રત્યે સમય દ્રષ્ટિ કરે તેને જીનાગમ સુશ્રુષા કહેવામાં આવે. સુશ્રુષા સેવાને સુશ્રુષા કહે છે, સેવા છે ચાલતી ભાષાનો શબ્દ છે અને સાહિત્યની પરિભાષામાં શાસ્ત્રીય પરિભાષામાં સુશ્રુષા કહે છે. એને જીનાગમની સેવા કરવી, જે જીનાગમથી પોતાના જ્ઞાનમય સ્વરૂપને પામી શકાય છે એવા જીન સૂત્રોની ભક્તિ કરવી, પૂજા કરવી, બહુમાન કરવું અને એની સાચવણી કરવી, જેમ દરિદ્રીને કોઈએ ચિંતામણી દેખાડ્યો હોય એવો હાચવે, આ તો મારો જીવન આધાર છે. એવી જેને ભક્તિ આવે જીવન આધાર જેવી જીન સૂત્રો પ્રત્યે, આગમ ભક્તિ કહે છે પરમાગમ. આવ્યા હોય પરમાગમ કરવું પડ્યું, હલકામાં હલકું કામ, ઘણો ઉત્સવ હોય તો મોટા પુરુષ પણ કરે એમ કહેવાનો દાખલો બેસાડે. પારમાં ઘણા પુણ્ય હોય, ઘણી મોટપ હોય, લોકો એને મોટા તરીકે કહેતા હોય, પણ એવું હીણામાં હીણું કામ છે એ પોતે કરે. અત્યારે લોકો એવી રીતે દ્રષ્ટાંત બેસાડે છે. નિર્માણ પણ કેવું હોય, અભિમાન ન હોય તો કેવું હોય, એ બધા દાખલા એવા લીધા છે. કરતા તે જો પરમાગમની ભક્તિ કેવી કહેવાય, પ્રસંગે ગમે એ કામ હોય તો ઉપાડી દે. આ ઉત્સવ પરમાગમનો બરાબર થવો જોઈએ. એને જીનાગમ શુશ્રુષા કહે છે. બીજો ભેદ, ધર્મ સાધનમાં પરમ અનુરાગ, નિજ ધર્મરૂપ અનંત ગુણનો વિચાર તે ધર્મ સાધન છે, તેમાં પરમ અનુરાગ કરે તો જ્યાં પોતાના નિજ ધર્મનો વિચારણા થતી હોય, જ્યાં એના વિચારનો પ્રસંગ હોય, એટલે સત્સંગ સ્વાધ્યાય, એ ધર્મ સાધનમાં પરમ અનુરાગ કરે, એટલે બીજા જે રાગના વિષયો હોય એને ગૌણ કરી નાખે, એના એટલી મુખ્યતા કરે, પરમ અનુરાગ કરે. એ ધર્મ સાધનમાં પરમ અનુરાગ એ બીજું ચિહ્ન છે. ત્રીજું, જિનગુરુ વૈયાવ્રત, જિનગુરુ દ્વારા જ્ઞાનાનંદ સ્વભાવ, જ્ઞાનાનંદ પામીએ, જ્ઞાન અને આનંદ પામીએ છીએ, માટે તેમની વૈયાવ્રત કરવી, સેવા સ્થિરતા કરે, એ જીન ગુરુ વૈયાવ્રત બીજું ચિહ્ન કહીએ. એ ચિહ્નનો અનુભવી ના છે, એટલું બધું યતિ જન સેવામાં બીજો અર્થ કર્યો છે એનું, કારણ કે આ ચિહ્ન બીજું છે. પાછું ગુરુ વૈયાવ્રત શબ્દ આવે છે એની અંદર, એટલે ઓલી સેવા આત્માને લઈ લીધી અને આ વૈયાવ્રતમાં બહારની સેવા લીધી. ગુરુજી વૈયાવ્રત કરે, સેવા કરે, સ્થિરતા કરે, એના સંગમાં રહીએ સ્થિર પડે એમ, ચંચલતા કરે ને ઘડી ગાયા રહીએ ને ઘડી ગાયા રહીએ ને ઘડી ગાયા જઈને એમ સ્થિરતા કરે, સેવા કરે, વૈયાવ્રત કરે, સ્થિરતા કરે, તે ગુરુ જીન ગુરુ વૈયાવ્રત ત્રીજું ચિહ્ન કહીએ. એ ચિહ્ન અનુભવીના છે, એ અનુભવી જીવોને એવા પરિણામ હોય છે. હવે 8-17 એવા ભેદ કહે છે, એ 9 ભેદ કહે છે બીજા, એના ખાલી નામ જ આપ્યા છે. અરિયંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, પ્રતિમા, શ્રુત અને ધર્મ, અને 4 પ્રકારના સંઘ, 10 ભેદ છે, અને 10મું સમ્યત્વ. આ 10નો વિનય કરે તે વડે સ્વરૂપની ભાવના થાય છે. આ 10 વિનયના ભેદ કીધા છે. 8-17 એટલે 8મો આંકડો ગણ્યો, કારણ કે 7 પૂરા થયા છે ને, 10 ભેદ થઈ ગયા. બધા વિનય કરવાયો છે, જો આવ્યું કે ના આવ્યું, તમને દ્રષ્ટિ આવ્યા કે ના આવ્યા,
સ્વરૂપની ભાવના.
શું છે?
જંગલમાં જવું પડે, જરૂર હોય તો
કેટલીક વાતોમાં તો બહુ ઊંડો વિચાર છે. આમ ઉપર ઉપર થી લાગે કે આમ કેમ છે, આનું આમ કેમ, આવું આમ કેમ, ઘણો ઊંડો વિચાર.
પામવા
નિહિત ચાહે કે આ મંદિર હજારો વર્ષ સુધી કેવી રીતે રહીએ, વધુમાં વધુ લોકો એનો કેમ લાભ લે, અથવા એનો આ માર્ગની ઉન્નતિ થાય. ત્રણેય કાળે જે માર્ગ જૈવંત કરતો પ્રાપ્ત માંથી નિદાન નીકળ્યું, દોલત નીકળી, આનંદ ગુણ એ સમય બને એ રીતે નિદાન ભાવના, આધાર ભાવના, નિજ ગુણોનો આધાર. કેટલા